એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી અસાધારણ મહિલાના જીવનની વાત કરવાના છીએ જેમની યાત્રા સાચે જ પ્રેરણાદાયી છે.
નમસ્કાર.
આપણે વાત કરી રહ્યા છીએ અન્ના એલેનોર રૂઝવેલ્ટ વિશે. એમની આત્મકથા, જે 1961માં એમના અવસાન પછી પ્રકાશિત થઈ, એ ખરેખર તો એમના પહેલાના 3 સંસ્મરણો અને કેટલાક અંતિમ પ્રકરણોનું સંકલન છે.
બરાબર. અને આ પુસ્તક ખાલી એક વ્યક્તિની વાત નથી, એ અમેરિકન ઇતિહાસનો અને ખાસ કરીને 20મી સદીનો એક અરીસો પણ છે.
અને એલેનોર રૂઝવેલ્ટ પોતે 1894 થી 1962 અમેરિકાના સૌથી લાંબો સમય સેવા આપનાર પ્રથમ મહિલા તરીકે તો આપણે એમને ઓળખીએ છીએ.
હા, પણ એમની ઓળખ એનાથી ઘણી ઘણી વિશાળ હતી. એ કુશળ રાજદ્વારી હતા, માનવ અધિકારના જબરદસ્ત હિમાયતી હતા, સામાજિક ન્યાય માટે લડતા કાર્યકર્તા, યુએનમાં પ્રતિનિધિ, માનવ અધિકાર આયોગના અધ્યક્ષ. એમનું યોગદાન ઘણું મોટું છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી જાય છે તે છે એમની અંગત સફર. તમે વિચારો, એક શરમાળ, અસુરક્ષિત છોકરી, નાની ઉંમરે અનાથ.
હા, જેને એમના પોતાના માતા એમના દેખાવ માટે ગ્રેની કહેતા.
એક્ઝેક્ટલી. ત્યાંથી વિશ્વની પ્રથમ મહિલા બનવા સુધીની એમની યાત્રા. આ કોઈ સીધી સાધી કહાની નથી.
બિલકુલ નથી. આ તો સતત સંઘર્ષ, ઊંડા આઘાત, સ્વશંકા, આ બધામાંથી પસાર થઈને પોતાની જાતને ઘડવાની અને દુનિયા પર પ્રભાવ પાડવાની ગાથા છે.
એમની એક વાત મને બહુ ગમે છે. તમે દરેક અનુભવથી શક્તિ, હિંમત અને આત્મવિશ્વાસ મેળવો છો, જેમાં તમે ખરેખર ભયનો સામનો કરવા માટે ઊભા રહો છો.
સાચી વાત છે. અને આ પુસ્તક આપણને એમની આ જ આંતરિક શક્તિ અને જાહેર જીવન વચ્ચેના પેલું તાલમેલને સમજવામાં મદદ કરે છે.
તો ચાલો શરૂઆત કરીએ એમની જિંદગીના પહેલા પ્રકરણથી. એમના શરૂઆતના વર્ષો કેવા હતા? ન્યૂયોર્કનો ઉચ્ચ વર્ગ, રૂઝવેલ્ટ, લિવિંગસ્ટન જેવા મોટા નામ, બહારથી તો બધું સારું લાગે.
હા, પણ અંદરખાને એટલે ભાવનાત્મક રીતે શુષ્કતા હતી. એલેનોર પોતે લખે છે કે એ બાળપણમાં ગંભીર અને ડરપોક હતા. એમના મમ્મી અન્ના હોલ રૂઝવેલ્ટ દેખાવે સુંદર હતા, પણ એલેનોર માટે એમનો અભિગમ થોડો
પેલી ગ્રેનીવાળી વાત.
હા,
એનાથી નાનપણથી જ એમના મનમાં એવું ઠસી ગયું કે પોતે કદાચ પ્રેમ પામવાને લાયક નથી.
અને પછી તો 8 વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયું.
બરાબર.
ડિફ્થેરિયાથી. એમના પિતા એલિયટ રૂઝવેલ્ટ, જો કે એમને બહુ પ્રેમ કરતા હતા, એલેનોર માટે એ હીરો સમાન હતા, ભલે એમને દારૂની લત હતી.
પણ એમનું પણ,
હા, 10 વર્ષની ઉંમરે પિતાનું પણ અવસાન થયું. એટલે 10 વર્ષની ઉંમરે એ અનાથ બની ગયા. પછી એમનો ઉછેર એમની નાની મેરી લુડલો હોલના ઘરે થયો, પણ ત્યાંનું વાતાવરણ ખૂબ કડક અને લાગણી વગરનું હતું. એકલતા વધી ગઈ.
આ બધા અનુભવોની એમના પર ઊંડી અસર થઈ હશે ને? પેલી બીજાને ઉપયોગી થવાની ભાવના કદાચ અહીંથી જ આવી હોય.
શક્ય છે. ઘણીવાર પોતાની તકલીફો જ આપણને બીજાના દુઃખ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. એમને સતત એમ લાગતું કે જો એ બીજાને ઉપયોગી નહીં બને તો કોઈ એમને સ્વીકારશે નહીં.
ખરું ને? પેલી ઇંગ્લેન્ડની સ્કૂલ.
હા, 15 વર્ષની ઉંમરે એમને ઇંગ્લેન્ડની એલન્સવુડ એકેડેમીમાં મોકલવામાં આવ્યા, અને એ એમના જીવનનો કદાચ સૌથી મહત્વનો વળાંક હતો.
ત્યાં એમને મેડમ મેરી સોવેસ્ટ્રે મળ્યા.
બરાબર. મેડમ સોવેસ્ટ્રે એ શાળાના હેડમિસ્ટ્રેસ. એ પોતે એકદમ પ્રગતિશીલ વિચારના હતા. એમણે એલેનોરની અંદર રહેલી બુદ્ધિ અને ક્ષમતાને ઓળખી એ સમયમાં છોકરીઓના સ્વતંત્ર વિચારને પ્રોત્સાહન આપવું એ બહુ મોટી વાત હતી.
એટલે ત્યાં એમને પહેલી વાર એવું લાગ્યું કે એમના વિચારોનું પણ કોઈ મૂલ્ય છે.
હા, એમણે પોતે કહ્યું છે, પહેલી વાર મને સમજાયું કે મારું પોતાનું મગજ છે. એલન્સવુડમાં એમનો આત્મવિશ્વાસ વધ્યો, નેતૃત્વના ગુણ વિકસ્યા, સામાજિક જવાબદારીની ભાવના કેળવાઈ. એ 3 વર્ષ એમના માટે જાણે એક નવો જન્મ હતો.
પછી તેઓ ન્યૂયોર્ક પાછા ફર્યા. ત્યાં સામાજિક જીવનમાં ભળવું સહેલું રહ્યું?
ના, ફરી પાછી પેલી અસ્વસ્થતા અને અસુરક્ષા આવી ગઈ. ન્યૂયોર્કનું હાઈ સોસાયટીનું વાતાવરણ એમને માફક નહોતું આવતું. પણ આ જ સમયમાં એમની મુલાકાત એમના દૂરના કઝિન ફ્રેન્કલિન ડેલાનો રૂઝવેલ્ટ સાથે થઈ.
અને પછી 1905માં લગ્ન થયા.
હા, શરૂઆતમાં લગ્ન જીવન પણ પડકારજનક હતું, ખાસ કરીને એમના સાસુ સારા ડેલાનો રૂઝવેલ્ટનો બહુ દબદબો હતો ઘરમાં. એલેનોર પત્ની અને માતા છ બાળકો, જેમાંથી એક નાનપણમાં જ ગુજરી ગયું, તરીકેની ફરજો નિભાવતા હતા, પણ મનમાં ક્યાંક ખાલીપો હતો.
એમણે આ બધું બહુ પ્રમાણિકતાથી લખ્યું છે એમની આત્મકથામાં.
હા, ખાસ કરીને માતૃત્વ વિશેની એમની પોતાની અસલામતીઓ વિશે પણ એમણે ખુલીને વાત કરી છે.
પછી એમના જીવનમાં એ બે મોટી ઘટનાઓ બની જેણે એમની દિશા જ બદલી નાખી. પહેલી 1918માં.
હા, ફ્રેન્કલિનના લ્યુસી મર્સર સાથેના પ્રેમ સંબંધની જાણ એમના માટે આ જબરદસ્ત આઘાત હતો. એકદમ તૂટી ગયા તે.
વિશ્વાસઘાત.
બિલકુલ, રોમેન્ટિક કલ્પનાઓનો અંત આવી ગયો. એમણે છૂટાછેડા લેવાનું પણ વિચાર્યું હતું, પણ છેવટે બાળકો અને ફ્રેન્કલિનની રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને એમણે સાથે રહેવાનું નક્કી કર્યું.
પણ આ અનુભવે એમને બદલી નાખ્યા એમ તમે કહો, કઈ રીતે?
જુઓ, આઘાત તો હતો જ, પણ એમાંથી એમને એક પ્રકારની મુક્તિ પણ મળી. એમણે લગ્નને ભાવનાત્મક રીતે નહીં, પણ એક રાજકીય ભાગીદારી તરીકે જોવાનું શરૂ કર્યું. પતિ પરની એમની ઓળખની નિર્ભરતા ઓછી થઈ,
એટલે એમણે પોતાની અલગ ઓળખ બનાવવાની શરૂઆત કરી.
બરાબર, ઘરની બહાર નીકળીને સંતોષ શોધવાનું શરૂ કર્યું, પોતાનું સામાજિક અને રાજકીય વર્તુળ બનાવ્યું, પોતાના રસના વિષયોમાં કામ કરવાનું શરૂ કર્યું. આ પીડાએ જ એમના સ્વતંત્ર જાહેર જીવનનો પાયો નાખ્યો એમ કહી શકાય.
ખરેખર આઘાતમાંથી શક્તિનો ઉદય. અને બીજી ઘટના 1921માં ફ્રેન્કલિનને પોલિયો થયો.
હા, ફ્રેન્કલિન કમરથી નીચે લકવાગ્રસ્ત થઈ ગયા. એમ લાગતું હતું કે એમની રાજકીય કારકિર્દી હવે પૂરી થઈ ગઈ, પણ ત્યારે એલેનોર એમની પડખે ઊભા રહ્યા.
એમની આંખો અને કાન બન્યા એમ કહેવાય છે.
બિલકુલ, ફ્રેન્કલિન વતી એ રાજકીય સભાઓમાં જવા લાગ્યા, લોકોના સંપર્કમાં રહેવા લાગ્યા, પરિસ્થિતિનો તાગ મેળવવા લાગ્યા. આ જરૂરિયાતે એમને એમના જાહેર ભાષણના ડર પર પણ કાબુ મેળવવામાં મદદ કરી.
એટલે આ બંને ઘટનાઓ ભલે નકારાત્મક હતી, પણ એલેનોરના પોતાના વિકાસ માટે ઉત્પ્રેરક બની.
ચોક્કસ, એ મહિલા ટ્રેડ યુનિયન લીગ ડેમોક્રેટિક પાર્ટીમાં વધુ સક્રિય થયા, એમની રાજકીય સૂઝબૂઝ વિકસી.
અને પછી 1933માં જ્યારે ફ્રેન્કલિન રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે એલેનોર એક સાવ નવા જ રોલમાં આવ્યા. પ્રથમ મહિલા તરીકે એમણે જે કર્યું એ પહેલા કોઈએ નહોતું કર્યું.
સાચી વાત છે, એમણે પ્રથમ મહિલાની ભૂમિકાને પુનઃવ્યાખ્યાયિત કરી નાખી. એ માત્ર વ્હાઇટ હાઉસની યજમાન નહોતા, એ એક સક્રિય રાજકીય ભાગીદાર હતા, લોકોના હિમાયતી હતા.
એમના પ્રવાસો વિશે ઘણું સાંભળ્યું છે.
હા, એમણે આખા દેશમાં પ્રવાસ કર્યો, કોલસાની ખાણોમાં ઉતર્યા, ગ્રામીણ વિસ્તારોમાં ગયા, અશ્વેતો માટેની શાળાઓની મુલાકાત લીધી. અને આ બધું ખાલી ફોટા પડાવવા માટે નહોતું, એ ખરેખર લોકોની સ્થિતિ જાણવા માંગતા હતા.
એમનો પેલો જાતે જઈને જોવું વાળો સિદ્ધાંત.
બરાબર, એ માનતા કે સાચી સમજણ રૂબરૂ મળવાથી અને અનુભવથી જ આવે. એ જે જોતા, જે સાંભળતા, એ સીધું રાષ્ટ્રપતિ સુધી પહોંચાડતા.
એમની પોતાની પ્રેસ કોન્ફરન્સ પણ હતી ને, જેમાં ફક્ત મહિલા પત્રકારો જ.
હા, એ પણ એક ક્રાંતિકારી પગલું હતું. મહિલા પત્રકારોને પ્રોત્સાહન આપવા માટે એમણે આ શરૂ કર્યો. અને એમની માયડે કોલમ તો ખૂબ જ લોકપ્રિય હતી.
એમાં એ શું લખતા?
એમાં એ પોતાના રોજિંદા અનુભવો, વિચારો, સામાજિક મુદ્દાઓ પર મંતવ્યો બધું લખતા. એનાથી એ સીધા અમેરિકન લોકો સાથે જોડાયેલા રહેતા.
અને નાગરિક અધિકારો માટે એમની પ્રતિબદ્ધતા પણ ગજબની હતી. પેલો મેરિયન એન્ડરસનવાળો કિસ્સો.
હા, 1939નો, જ્યારે DAR, ડોટર્સ ઓફ ધી અમેરિકન રિવોલ્યુશન સંસ્થાએ અશ્વેત ગાયિકા મેરિયન એન્ડરસનને ગાવાની ના પાડી, ત્યારે એલેનોરે તરત જ DAR-માંથી રાજીનામું આપી દીધું. જાહેરમાં આવો સ્ટેન્ડ લેવો એ બહુ હિંમતનું કામ હતું.
આ બધું બતાવે છે કે એમના માટે પદ કરતા સિદ્ધાંતો વધુ મહત્વના હતા.
બિલકુલ, એ શક્તિશાળી જાહેર વ્યક્તિત્વ બની ચૂક્યા હતા.
પણ પછી 1945માં ફ્રેન્કલિનનું અવસાન થયું, ત્યારે એમને શું લાગ્યું હશે?
એમને લાગ્યું કે એમની જાહેર જિંદગી હવે પૂરી થઈ ગઈ. એમણે કહ્યું પણ હતું, વાર્તા પૂરી થઈ ગઈ.
પણ એવું થયું નહીં.
ના, રાષ્ટ્રપતિ ટ્રુમેને એમને એક નવી અને અણધરી જવાબદારી સોંપી. નવા સ્થપાયેલા સંયુક્ત રાષ્ટ્ર UN-માં અમેરિકાના પ્રતિનિધિ તરીકે એમની નિમણૂક કરી.
આ તો બહુ મોટો પડકાર હશે. ઘણાને શંકા પણ હશે કે એ આ કામ કરી શકશે કે કેમ.
ચોક્કસ, ઘણા પીઢ રાજદ્વારીઓ શંકાની નજરે જોતા હતા, પણ એલેનોરે પોતાની મહેનત, નિષ્ઠા અને મુદ્દાની સમજથી ટૂંક સમયમાં જ બધાનો આદર મેળવી લીધો.
અને ત્યાં જ એમણે એમના જીવનનું સૌથી મોટું કામ કર્યું, માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા, UDHR.
બરાબર. એમને UN માનવ અધિકાર આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એ સમય શીતયુદ્ધ ન હતો. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે ભારે તણાવ. આવા માહોલમાં બધા દેશો માની શકે એવો માનવ અધિકારનો દસ્તાવેજ તૈયાર કરવો એ લગભગ અશક્ય લાગતું હતું.
પણ એમણે કરી બતાવ્યું.
હા, એમની રાજદ્વારી કુશળતા, ધીરજ અને નૈતિક દબાણ. એમણે બધાને સાથે લાવીને આ મુસદ્દો તૈયાર કરાવ્યો અને 1948માં UNમાં એને સ્વીકારવામાં આવ્યો. આ એમની કારકિર્દીની પરાકાષ્ઠા હતી. એમનો વૈશ્વિક વારસો સ્થાપિત થયો.
ખરેખર અદ્ભુત. એટલે કે ફ્રેન્કલિનના વારસામાંથી બહાર આવીને એ એક સ્વતંત્ર વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા.
હા, અને એ પછી પણ એમના છેલ્લા શ્વાસ સુધી 1962 સુધી એ સક્રિય રહ્યા. દુનિયાભરમાં ફર્યા, લખ્યું, ભાષણો આપ્યા, યુવાનોને માર્ગદર્શન આપ્યું. વિશ્વની પ્રથમ મહિલાનું બિરુદ એમને એમ જ નથી મળ્યું.
એમની આખી જિંદગી જોતા એમની ફિલોસોફી, એમના મૂળભૂત મૂલ્યો શું કહી શકાય?
જો કેટલીક બાબતો સ્પષ્ટ તરી આવે છે. એક તો વ્યવહારિક આદર્શવાદ, એટલે કે ખાલી સપના જોવા નહીં કે સાવ નિરાશ પણ ન થવું, પણ વાસ્તવિકતાને સમજીને ફરજ અને સહાનુભૂતિથી કામ કરવું.
બીજું, પેલી વિશેષાધિકાર સાથે આવતી જવાબદારીની ભાવના.
હા, તો બી જે ઉચ્ચ સ્થાને હતા એનો ઉપયોગ બીજાની ભલાઈ માટે કરવો એને એ નૈતિક ફરજ માનતા હતા. પછી અનુભવથી શીખવું, જાતે જઈને જોવું, સાચી સમજણ માટે સીધો સંપર્ક જરૂરી છે.
અને માનવ ગૌરવમાં એમની અતૂટ શ્રદ્ધા.
ચોક્કસ. જાતિ, વર્ગ, લિંગ, રાષ્ટ્રીયતા, કશાના ભેદભાવ વગર દરેક માણસનું મૂલ્ય છે એ એમના કામનો, ખાસ કરીને UDHR પાછળનો મૂળ વિચાર હતો. અને સક્રિય નાગરિકતા. લોકશાહી ત્યારે સફળ થાય જ્યારે નાગરિકો જાગૃત, સક્રિય અને સહાનુભૂતિશીલ હોય.
અને ભય વિશે એમના વિચારો. ભય એ દુશ્મન છે.
હા, પરિવર્તનનો ડર, અલગ પડવાનો ડર, જોખમ લેવાનો ડર, આ બધા ડર જ પૂર્વગ્રહ અને અન્યાયના મૂળમાં છે. એમનું પહેલું વાક્ય, તમારી સંમતિ વિના કોઈ તમને હીનતાનો અનુભવ કરાવી શકે નહીં, એ પણ આ જ વાત કહે છે. અને સહાનુભૂતિ, જે એમના પોતાના અનુભવોમાંથી જન્મી હતી.
જો આપણે એમના જીવનના ત્રણ સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ્સ, જેને ખરેખર બધું બદલી નાખ્યું, એ તારવવા હોય તો ક્યાં ગણાય?
રસપ્રદ સવાલ છે. હું ત્રણ મુખ્ય બિંદુઓ કહીશ. પહેલું, એલન્સવુડ એકેડેમીમાં ભણતર, 1899-1902.
હા, જ્યાં એમને મેડમ સોવેસ્ટ્રે મળ્યા.
બરાબર.
એક અસુરક્ષિત કિશોરીમાંથી પોતાના વિચારો અને ક્ષમતા ધરાવતી યુવતી બનવાનો પાયો ત્યાં નંખાયો. એમને પોતાની બુદ્ધિ અને આત્મમૂલ્યનો અહેસાસ થયો.
બીજો,
ફ્રેન્કલિનના પ્રેમ સંબંધની જાણ 1918. એ અત્યંત પીડાદાયક હતું, પણ એણે એમને પતિ પરની ભાવનાત્મક નિર્ભરતામાંથી મુક્ત કર્યા. એમને પોતાની સ્વતંત્ર ઓળખ અને હેતુ શોધવા માટે બહાર નીકળવાની ફરજ પડી. એમના જાહેર જીવનનો પાયો અહીં નખાયો.
અને ત્રીજો, જેણે એમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી,
એ હતી UN પ્રતિનિધિ તરીકે નિમણૂક અને UDHR પરનું કામ, 1945-1948. ફ્રેન્કલિનના મૃત્યુ પછી જ્યારે લાગતું હતું કે બધું પૂરું થઈ ગયું, ત્યારે આ જવાબદારીએ એમને એક સ્વતંત્ર વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કર્યા. UDHR એમના જીવનભરના સિદ્ધાંતોનું પરિણામ હતું. આ ત્રણ બિંદુઓએ એમને એલેનોર રૂઝવેલ્ટ બનાવ્યા.
આટલી બધી વાતચીત પછી આજના સમયમાં એમના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? કયા એવા પાઠ છે જે આપણને સૌને લાગુ પડે? ઘણા પાઠ છે. પહેલો તો એ જ કે ડર અને અસુરક્ષા પર જીત મેળવી શકાય છે. એમની આખી જિંદગી સંઘર્ષમય રહી, પણ એ ડરને વશ ન થયા. હિંમત એટલે ડર ન હોવો એ નહીં, પણ ડર હોવા છતાં આગળ વધવું.
જે કોઈને પણ પોતાની જાત પર શંકા હોય, એમના માટે આ બહુ મોટી વાત છે.
બીજું, પીડાને તાકાતમાં બદલવાની કળા. બાળપણના આઘાત હોય કે લગ્ન જીવનનો વિશ્વાસઘાત, એમણે એને કડવાશ બનવા ન દીધી. એમાંથી સહાનુભૂતિ અને સેવાભાવ કેળવ્યો. આપણા ઘા આપણને શાણપણ આપી શકે છે.
અને સેવામાં અર્થ શોધવો.
હા, બીજાના કામમાં લાગી જવાથી પોતાની તકલીફોમાંથી ધ્યાન હટાવી શકાય છે અને જીવનને એક હેતુ મળે છે. એમને સાર્થક કામમાં શાંતિ મળી
અને સતત વિકાસ. જીવનના અંત સુધી એ શીખતા રહ્યા, બદલાતા રહ્યા.
ચોક્કસ, એ બતાવે છે કે વિકાસ માટે ક્યારેય મોડું નથી થતું. એમનું નેતૃત્વ પણ જુઓ, એ સત્તાનું નહીં પણ નૈતિકતાનું, પ્રમાણિકતાનું, લોકો સાથે જોડાવાનું નેતૃત્વ હતું.
અને છેલ્લે એક વ્યક્તિ પણ ફરક લાવી શકે છે.
બરાબર, DAR હોય કે UN, એમણે બતાવ્યું કે એક વ્યક્તિની નિષ્ઠા અને પ્રયાસો મોટી સિસ્ટમમાં પણ બદલાવ લાવી શકે છે. જ્યારે આપણને લાગે કે હું એકલો શું કરી શકું, ત્યારે એલેનોર રૂઝવેલ્ટને યાદ કરવા જેવા છે.
ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી ચર્ચા રહી. અંતમાં જો આ બધી વાતચીતમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ શું હશે?
જરૂર, હું આ રીતે કહીશ. એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. અંગત દુઃખ અને એકલતાને ઊંડી સહાનુભૂતિમાં બદલી શકાય છે. એલિનોરના પોતાના અનુભવો જ એમની સૌથી મોટી શક્તિ બન્યા, જેનાથી એ બીજાનું દર્દ સમજી શક્યા અને એમની સેવા કરી શક્યા. આપણા ઘા આપણને વધુ માનવીય બનાવી શકે છે.
ખૂબ સરસ. અને બૌદ્ધિક રીતે?
એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ. સાચો પ્રભાવ ઔપચારિક સત્તા કે પદવીમાંથી નથી આવતો, પણ નૈતિક અધિકાર, ચારિત્ર્ય અને લોકોને સાથે લઈને ચાલવાની ક્ષમતામાંથી આવે છે. એલિનોરની તાકાત એમના સિદ્ધાંતો અને સમાધાનકારી વલણમાં હતી. નેતૃત્વ એ હોદ્દો નથી, વર્તન છે.
અને છેલ્લે એક સાર્વત્રિક બોધપાઠ.
એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ. હિંમત એ કોઈ ખાસ ગુણ નથી, પણ રોજિંદી પસંદગી અને અભ્યાસ છે. એમનો પેલો વિચાર, રોજ એક એવું કામ કરો જેનાથી તમને ડર લાગે, એ બતાવે છે કે ડરનો સામનો કરવાની નાની નાની કોશિશોથી જ આપણે મજબૂત બનીએ છીએ અને અસાધારણ વસ્તુઓ હાંસલ કરી શકીએ છીએ. હિંમત કેળવી શકાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે ઇથ્રસ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે. આજે આપણે એલેનોર રૂઝવેલ્ટના જીવનમાંથી નૈતિક હિંમત અને સહાનુભૂતિની વાત કરી. વિચારવા જેવું એ છે કે શું આજના જાહેર જીવનમાં આપણે એવી જ પ્રતિબદ્ધતા અને સિદ્ધાંત નિષ્ઠા જોઈએ છીએ, જે પદ કરતા મૂલ્યોને વધુ મહત્વ આપે?